તારીખ 5/5/1987, પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 104 અને 105 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 79.
સરળ અને સહેલી છે એમ કહેવાય. જીવનું મોજૂદ સ્વરૂપ છે, હયાત સ્વરૂપ છે. એટલી વાત છે કે એણે પોતાના સ્વરૂપની હયાતી બીજી રીતે સ્વીકારી છે એ છોડવી રહે છે. પોતાની હયાતી અન્યથા સ્વીકારી છે, અન્ય પ્રકારે સ્વીકારી છે, એ ન છોડે તો એને કઠણ પડે છે, અઘરું લાગે છે. એ જીવનું સ્વરૂપ છે, હયાત સ્વરૂપ છે. શાસ્ત્રમાં એવો તર્ક કર્યો છે કે તમે પોતાના પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરવાનું કયો છો ને એમાં હું પરમાત્મા છું એવો ભાવ લેવો પડે છે. તો હું ક્યાં પરમાત્મા છું? હું તો સંસારી છું. તો ત્યાં જવાબ આપ્યો છે, ઉત્તર એવો આપ્યો છે કે પરમાત્માનું નિજ પરમાત્માનું ધ્યાન કરવાનું કહેવામાં આવતા તને કાંઈ જૂઠ મૂઠનું ધ્યાન કરવાનું કહેતા નથી એમ કહ્યું. કોઈ જૂઠી વાત ઉપજાવીને નથી, ભૂલીને અત્યાર સુધી મેં શુદ્ધતાને અવસ્થામાં ઉત્પન્ન કરી અને અશુદ્ધપણે અશુદ્ધ સ્વરૂપે મને મેં મારો સ્વીકાર કર્યો અને એવો મેં મારા અશુદ્ધ રૂપનો અશુદ્ધપણાનો અનુભવ કર્યો. એવું અનંતકાળ કરવા છતાં પણ જે મૂળ શુદ્ધ સ્વરૂપ છે એનો નાશ થાય કે એનો અભાવ થાય કે એ અશુદ્ધ થાય એવું બનતું નથી. ગ્રહણ કરવું, પકડવું, તન્મય થવું, લીન થવું, એ બધા એકાત્મા છે. દ્રષ્ટિ કરવી શુદ્ધ સ્વરૂપમાં અસ્તિત્વ છે તે શ્રદ્ધાનમાં લઈ લેવું છે, એનું શ્રદ્ધાન કરવું છે. ત્યારે એની સૃષ્ટિ એટલે અહીંયા સૃષ્ટિ એટલે પર્યાયોની ઉત્પત્તિ, અનેક પર્યાયોની ઉત્પત્તિ જીવનું તારું શ્રદ્ધાન હશે એવી જ થશે. ઉલટું શ્રદ્ધાન હશે તો ઉલટી ઉત્પત્તિ થશે, પર્યાયોની ઉલટું શ્રદ્ધાન હશે તો ઉલટી ઉત્પત્તિ થશે. એ સિદ્ધાંત છે, બંને બાજુ લાગુ પડે, સામાન્ય સિદ્ધાંત છે. એક બોલની અંદર આ એક બોલની ગોળી વાગે નીવડો આવી જાય, છૂટી જાય. શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું એમ સિદ્ધિ વાત છે. શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરતા શુદ્ધ ઉપયોગ પ્રગટ થશે અને પોતાને અશુદ્ધ માનીને, આખે આખો અશુદ્ધ માનીને, પૂરેપૂરો અશુદ્ધ માનીને એવું પોતાનું અશુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરતા અશુદ્ધ ઉપયોગ રહેશે. આમ સીધે સીધી વાત છે. સ્પષ્ટ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. વાત ટૂંકી લાગે પણ પરિણમનમાં અથવા વિષયની ગંભીરતા, પરિણમનની ગંભીરતા ઘણી છે. પોતાને શુદ્ધ સ્વીકારતા, શ્રદ્ધામાં સ્વીકારતા એની કઠણ પડે છે, પસીનો ઉતરે છે. એકનું ઊંટું સ્વીકારી લીધું છે સજ્જડપણે, ઘણી શક્તિથી એક ઊંધું શ્રદ્ધાન કામ કરી રહ્યું છે કે એને છૂટતું નથી, છૂટવાની ઈચ્છા એની ઉપર ઉપરની નકામી જાય છે. એટલું બધું જોરથી ઊંધું શ્રદ્ધાન ચાલે છે. એથી એ જ શ્રદ્ધાન સવળું થાય તો બધું સવળું છે, અવળું શ્રદ્ધાન રહે તો બધું અવળું છે. સૃષ્ટિ કહો કે બધું પરિણમન કહો, સર્વ પરિણમન કહો. પરિણમનના નો દોર શ્રદ્ધાન ઉપર છે એ વાત પણ એમાંથી સિદ્ધાંતિક રીતે સિદ્ધ થાય છે. 105 એ પણ દ્રવ દ્રષ્ટિનો બોલ છે. આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. એટલે આત્મા ત્રિકાળ જ્ઞાયકપણે શાશ્વત છે, અને એવું જે એનું સ્વરૂપ છે એને અહીંયા વેશ કહે છે. એ ક્યારેય બદલતો નથી, આ વેશ આત્મા ક્યારેય બદલતો નથી. પર્યાયના વેશ બદલાય છે, પોતાનો વેશ મૂળ વેશ છે એ બદલાતો નથી. જેમ કોઈ એક્ટર હોય છે ને, અભિનય કરે છે, તો રાજાનો પણ કરે ને ભિખારીનો પણ કરે, વૃદ્ધાવસ્થા પણ ધારણ કરે અને બાળક જેવો પણ એને બતાવે. એક પ્રકારના સ્વાંગ ધારણ કરે, મેકઅપ જેને કહે છે સ્વાંગ ધારણ કરે, પણ એ જે મૂળ છે એ તો મૂળ જ રહે છે. જે ખરેખર પોતે છે એ તો ખરેખર પોતે રહે છે, બાકીના વેશ બદલાય છે. એમ અહીંયા કહે છે કે જે અવસ્થા ધારણ કરે છે એ ક્ષણિક વેશ છે એ બદલાય છે, પણ ત્રિકાળ એ જ્ઞાયકપણું છે એનું પરમાર્થ સ્વરૂપ, કાયમી સ્વરૂપ, સનાતન સ્વરૂપ હોવાથી, નિત્ય સ્વરૂપ હોવાથી એમાં કદી કાંઈ બદલવું થતું નથી. એવા જ્ઞાયક તત્વને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી. જે પર્યાય વેશ છે એ પરમાર્થે નથી, વ્યવહારે છે. જેમ કહેવાય ત્યાં અભિનય કરનારો કે આ રોલ ભજવવા પૂરતો આટલો વેશ છે, પછી નથી, આ વેશ પણ પછી નથી, આટલો પાઠ ભજવવા માટે આટલો વેશ છે. એમ પર્યાય પૂરતો વેશ છે એ જ્ઞાયકપણાને પરમાર્થે એ લાગુ પડતો નથી. પરમાર્થે એટલે મૂળ સ્વરૂપે, અસલ સ્વરૂપે, વાસ્તવિકપણે આત્માને કોઈ પર્યાય વેશ છે એ ધારણ કરવાનું નથી. કોઈ છે જ નહીં એને પર્યાય વેશ. વાસ્તવિકપણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જુઓ તો એને કોઈ પર્યાય વેશ નથી. મૂળ સ્વરૂપ છે એ જેવું ને તેવું રહે છે, એ જ એનો પારમાર્થિક વેશ છે, બાકી એને પરમાર્થે કોઈ બીજો વેશ નથી. તો કે જેવું મૂળ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાનને સિદ્ધ દશા પ્રગટ થાય છે ને, તો કે એ પણ એને પરમાર્થે એનો વેશ નથી. તો દ્રષ્ટાંત છે પણ સિદ્ધાંત જરા ઊંડો છે. કે આત્માને મુનિ, ગ્રહસ્થી, મુનિ, ત્યાગી કે ગ્રહસ્થી એ તો વેશ એનો નથી, પણ કેવળ જ્ઞાની અને સિદ્ધ પ્રમાણનો વેશ છે એને, કે એ વેશ પણ એને નથી. કેમ કે એ પણ બદલતું, ક્ષણે ક્ષણે બદલતું પરિણામ છે, નાશ થતું ઉત્પન્ન થતું, નાશ થતું ઉત્પન્ન થતું પરિણામ છે. કોઈ પર્યાય વેશ આત્માને નથી. હા, જ્ઞાયકપણાનો જ વેશ વાસ્તવિકપણે એને ધારણ કરેલો છે. એને જ્ઞાયકપણું ધારણ કર્યું છે સદાયને માટે. પછી નવું પહેલા નહોતું ધારણ કર્યું ને પછી ધારણ કર્યું એમ નહીં, હવે પછી સદાયને માટે નહીં, અનાદિથી તે અનંતકાળ પર્યંત સદાયને માટે આત્મા જ્ઞાયક જ છે. નાયકપણાનો જ એનું વેશ નામ સ્વરૂપ છે. અહીંયા અહીંયા વેશ એટલે એનું એ સ્વરૂપ છે, કાયમી સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે. અને એ સિવાયનો કોઈ વેશ, પરમાર્થે તો કોઈ વેશ એટલે ખરેખરપણે, ખરેખરપણે પરમાર્થનો સાદોમાં સાદો અર્થ છે, ખરેખર આત્મા જ્ઞાયક છે, ખરેખર આત્મા જ્ઞાયક સ્વરૂપ સિવાય બીજા કોઈ સ્વરૂપે નથી એમ કહેવા માંડે. ખોટી વાત છે, ખરેખર વાણીઓ નથી આત્મા, આત્મા ખરેખર વાણીઓ નથી. કર્મનો ઉદય એવો છે અને કર્મના ઉદય સાથે એ અવસ્થા ગણાય છે, પણ એ એનું ખરું સ્વરૂપ નથી, ખરું સ્વરૂપ નથી. તો મુસલમાન તરીકે જન્મ ત્યારે ખરેખર મુસલમાન થઈ ગયો એમ થાય. કોઈ જીવ માણ્યો નથી, કોઈ જીવ મુસલમાન નથી, કોઈ ગ્રસ્તી નથી, કોઈ ત્યાગી નથી. ખરેખર બધા આત્મા જ્ઞાયક છે, સ્વરૂપે કરીને તો બધા જ્ઞાયક છે. આવું મૂળ દ્રવ્યનું સ્વરૂપ છે એ દ્રવ્યની દ્રષ્ટિને અહીંયા સ્પષ્ટ કરવી છે. દ્રવ દ્રષ્ટિ શું ચીજ છે, દ્રવ દ્રષ્ટિમાં એનો વિષય પોતે આત્મા કેવો છે, સ્વદ્રવ સ્વરૂપે એકથી અમને ખોયેલું રત્ન પ્રાપ્ત થાય. રત્ન ખોવાયેલું નથી, પોતે અવસ્થા ખોવાઈ ગઈ છે. પણ જેમ ટ્રેનમાં બેઠા હોય તો કે એ ફલાણું ગામ આવ્યું એમ કે, ખરેખર તો ટ્રેન ક્યાં ગઈ છે, ગામ નથી આવ્યું. ક્યાંય ગામ આવે સામે ચાલીને નહીં, ટ્રેનથી પોતે પહોંચે છે કે મોટરથી બસથી પોતે પહોંચે છે. ત્યારે ભાષા એમ કરે છે ફલાણું ગામ આવ્યું, પછી કે હવે આ ગામ આવશે, હવે આ ગામ આવશે, ગામ નથી આવતું, પોતે પહોંચવાનું છે એમ. ખરેખર તત્વ ખોવાયેલું નથી, પોતે ભાવમાં પર્યાયમાં પોતા પોતે પર્યાયમાં અન્ય અન્ય જગ્યાએ પર્યાયને રાખીને, પર્યાયને ભ્રમણા કરાવીને, ભ્રમણ કરાવીને પર્યાય ખોવાઈ ગઈ છે. એના સ્વસ્થાનમાં પર્યાય આવતી નથી. અનુભવ પ્રકાશમાં એવી શૈલી કરે છે કે ઉપયોગને સ્વસ્થાનરૂપ કરવો અથવા ઉપયોગને યોગ્ય સ્થાનરૂપ કરવો, એવી ભાષા કરે છે. એટલે શું છે કે જ્યાં પોતાનું સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપે આત્મા છે, ઉપયોગ સ્વરૂપે આત્મામાં ઉપયોગને રાખવો એનું યથાસ્થાન છે, અને એ સિવાય ઉપયોગને અન્ય સ્થાનમાં રાખવો એનું સ્થાન નથી. એ અસ્થાનમાં ઉપયોગને રાખે છે, યથાસ્થાનમાં ઉપયોગને રાખતો નથી. જ્ઞાયક તત્વને ખરેખર કોઈ પર્યાય વેશ નથી, કેમ કે જ્ઞાયક તત્વ નિત્ય છે, પર્યાય અનિત્ય છે. નિત્યપણાને અનિત્યતાનો વેશ કેમ હોય, કે ખરેખર તો એને એ વેશ લાગુ પડી શકે નહીં. પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી, કોઈ પર્યાય અપેક્ષા પણ નથી. પર્યાય વેશ નથી તેમ પર્યાયની અપેક્ષા પણ નથી. આવી પર્યાય હોય તો જ્ઞાયકને ઠીક પડે, અને નહીતર જ્ઞાયકને ઠીક ન પડે એવું જ્ઞાયકને અપેક્ષા હોતી નથી. અપેક્ષા ભાવ, ઉપેક્ષા ભાવ એ પર્યાયમાં થાય છે, પણ વર્તમાન પર્યાય થી જ્ઞાયકની મહત્તા નથી. આવી પર્યાય હોય તો જ્ઞાયકની વિશેષ મહત્તા, અને આવી પર્યાયનો હોય તો જ્ઞાયકની મહત્તા ઘટી જાય એવું જ્ઞાયકનું પર્યાય અપેક્ષિત સ્વરૂપ નથી. પર્યાયની અપેક્ષાવાળું એનું સ્વરૂપ નથી એમ કહેવું છે. કોઈ પર્યાય અપેક્ષા નથી જ્ઞાયકને, કોઈ પર્યાય અપેક્ષા નથી એટલે મને કોઈ પર્યાયની અપેક્ષા નથી એમ એમાંથી નીકળે છે. જ્ઞાયક તો હું છું, જ્ઞાયક કોઈ બીજું તત્વ નથી. એ પોતાના અનંત ગુણ નિધાનથી એટલું સમૃદ્ધ છે અને એટલું મહાન છે કે એક સમયની વિકારી અવિકારી પર્યાયની એની કિંમતની વધઘટ કરવામાં ગણવામાં આવે એવું હળવું એ નથી, એટલું હલકું એ નથી. વિમોચન જયારે આ ચર્ચા ચાલતી કે આત્માને જો પર્યાય રહિત સ્વીકારવામાં આવે દ્રવ્ય દ્રષ્ટિથી તો આત્મા પરિપૂર્ણ સ્વરૂપે છે, અપૂર્ણ થઈ જશે, એક અંગ વગરનો અપૂર્ણ થઈ જશે. પર્યાય પદાર્થનું અંગ છે, ખંડિત થઈ જશે. આવી એક દલીલ આપતા એમ કહ્યું ભાઈ, મૂળ સ્વરૂપે એટલો પરિપૂર્ણ ને અખંડ છે કે એક સમયની પર્યાય આવતા એ પૂર્ણ થાય કે અખંડ થાય એટલી હિણપ એને નથી. એક સમયની પર્યાય આવે ત્યારે અખંડ થાય કે પૂર્ણ થાય, ને નહીતર અપૂર્ણ ને ખંડિત રહે એવું મૂળ સ્વરૂપ નથી. આવો દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. આ તો દ્રવ્ય દ્રષ્ટિનો વિષય ચાલે છે. પ્રમાણથી એક સમયની પર્યાયને કાઢી નાખો તો દ્રવ્યને પદાર્થ ખંડિત થાય છે, તો એ પ્રમાણ જ્ઞાન નથી રહેતું, પણ અપ્રમાણ જ્ઞાન થઈ જાય છે. જે વિષય સાંખ્યનો છે તો એ રીતે અહીંયા તો દ્રવ્ય દ્રષ્ટિની વાત છે કે મૂળ જે દ્રવ્ય વસ્તુનું સ્વરૂપ છે, ત્રિકાળી સ્વરૂપ છે, એને એક પર્યાય એક સમયની પર્યાયની અપેક્ષા નથી. એનાથી એ ઓછું અદકું નથી કે હિનાધિક થતું નથી. એટલા માટે એ દ્રવ્ય દ્રષ્ટિથી સુગાનીજી એવી વાત લીધી છે કે અવસ્થામાં નિગોદપણું હો કે અવસ્થામાં સિદ્ધપણું હો, મને લાભ નુકસાન નથી. કેમ કે હું તો બંને અવસ્થામાં એક સરખો જ્ઞાયક છું. આવું જ્ઞાયકનું ભાન થયું છે. ગુરુદેવશ્રી પણ પ્રવચનમાં એમ કહે છે કે આવા જ્ઞાયક તત્વને વિશે મિથ્યાત્વ નથી, તેથી સ્વરૂપ નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિ થતું એ જ વાત છે. અત્યાર સુધી તો મેં એમ વિચાર્યું હતું કે મારે મોક્ષ કરવો છે, મારે મુક્ત થવું છે, મારે મુક્ત થવું છે, પણ મારા મૂળ સ્વરૂપને અંદર વળીને જોયું તો મારે મોક્ષ કરવા પણ રહ્યું નથી. મારે મોક્ષ કરવા પણ રહ્યું નથી. અરે મારા સ્વરૂપમાં મોક્ષ કરવો એ એક નવી ભ્રાંતિ ક્યાં મારે કરવી? એવી નવી ભ્રાંતિ પણ મારે કરવાની રહેતી નથી. એ તો નવી ભ્રાંતિ બીજી ભ્રાંતિ થઈ પાછી. શ્રીમદજી આ જ વિષય બહુ સરસ કીધો છે. આચાર્યના નામે ચડાવીને વાત લીધી છે કે દિગંબરના આચાર્યો એમ કહે છે કે આત્માનો મોક્ષ થતો નથી, પણ એને આત્મા મુક્ત સ્વરૂપ જ છે એમ સમજાય છે. એને મોક્ષ સમજાય છે, એને મોક્ષ કરતો કરવાનો કે થવાનો પ્રશ્ન રહેતો નથી, એને સમજાય છે એમ કરીને દિગંબર આચાર્યોના નામે એ વાત કરે છે. પીતાંબર મત આ બાજુ વિશેષ છે, એટલે એમ કે આ એક આશ્ચર્યકારી કોઈ વિશિષ્ટ વાત છે એમ કરીને દિગંબરના આચાર્યો આમ કહે છે એમ કરીને વાત મૂકી. પ્રમાણ જ્ઞાન ની અંદર દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય આવી જાય છે. પ્રમાણ જ્ઞાન ની અંદર દ્રવ્ય દ્રષ્ટિ નો વિષય બાદ નથી રહેતો, પણ દ્રવ્ય દ્રષ્ટિમાં પ્રમાણ નો વિષય દ્રષ્ટિ બાદ રાખે છે. દ્રવ્ય દ્રષ્ટિમાં માત્ર સ્વદ્રવ્ય સ્વભાવને ત્રિકાળીને સ્વીકારે છે, બાકીનો જે પ્રમાણનો વિષય છે એનો સ્વીકાર દ્રષ્ટિ કરતી નથી. દ્રષ્ટિના પ્રકરણમાં ન આવે. બેને મિક્સ કરવા જાઓ તો ગોટાળે ચડવાનું થાય. શું જ્યાં જે વિવિક્ષા ચાલતી હોય એમાં બીજી વિવિક્ષા ઘુસાડવા જાઓ તો મેળ ખાય એવું નથી એમ છે.
આલંબન કરતી નથી,
વિષય જ કરતી નથી. આલંબન લેતી નથી, સ્વીકારતી નથી, વિષય કરતી નથી, એનો વિષય જ નથી બીજો. એકલો ત્રિકાળી પરમાત્મા એટલો જ એનો વિષય છે દ્રષ્ટિને. એનું સર્વસ્વ એને મળી ગયું, પતી ગયું. એને સર્વસ્વ મળી ગયા પછી બીજું શું જોઈ? એને કાંઈ જોતું નથી, દ્રષ્ટિને કાંઈ જોતું નથી. હા, પણ પરિણમન થવું એ સ્વભાવ છે. કોઈ વખત તો પરિણામને પણ સ્વભાવ કહેવામાં આવે છે. સ્વભાવ શબ્દનો પ્રયોગ અનેક જગ્યાએ છે. ઉત્પાદવે ધ્રુવને પણ સ્વભાવ કહેવામાં આવે છે. પણ ત્રિકાળી સ્વભાવ જે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એમાં સામાન્ય માત્ર વિષય એનો વિષય છે. પર્યાય તો એનો વિષય નથી, પણ તેમાં ને તેમાં અંતર્ગર્ભિત ગુણ ભેદ છે એ પણ એનો વિષય નથી. જેવું છે એવું છે. તો આમાં એમ જ કે છે રાજમુલજી, દ્રવ જેવું છે તે ગુણ છે, જ્ઞાયક છે કે દ્રવ છે કે આત્મા છે, ગમે એક નામ પાડો તો એક એક ગુણ વિશિષ્ટ નામ થઈ ગયું એનું. એટલો વ્યવહાર થઈ ગયો એક ગુણનો ભેદ પાડીને, કે જ્ઞાનનો ભેદ, જ્ઞાન શક્તિનો ભેદ પાડીને જ્ઞાયક કહ્યું. અનંત ગુણની આત્મીયતા જોઈને એને એકમેક પણ જોઈને એને આત્મા કહ્યો. દ્રવ તો હોવાથી એને દ્રવ કહ્યું. એ તો જેવું છે એવું છે, પણ કોઈ એક ગુણ વિશિષ્ટ થી કહેવાય તો પણ જેવું છે એવું જ જ્ઞાનમાં આવવું જોઈએ. કેમ કે વચન વ્યવહારમાં તો કઈ કહેવું જ પડશે. જયારે વચન વ્યવહાર ચાલે ત્યારે તો સહેજે એને કોઈ એક ગુણના ભેદથી વ્યવહાર કરવો જ પડે, અથવા ઓળખાવા માટે બીજો ઉપાય નથી. એ સ્વભાવને ઓળખાવો હોય તો કાંઈ ને કાંઈ એનું નામ આપવું પડે છે, અને એટલો ભેદ ઉપસ્થિત થાય છે. ત્યારે પણ એમ કહેવાય છે કે આટલો ભેદ ઉપસ્થિત થાય છે એવા ભેદવાળું આત્માનું સ્વરૂપ નથી. કોઈ પર્યાય અપેક્ષા નથી એમ કહીને પર્યાય ઉપરનું વજન ઉઠાવી લીધું છે. એમાં બીજું ધ્વનિ છે, પર્યાય અપેક્ષા નથી એમ કહીને એ ધ્વનિ એમાંથી એ નીકળે છે કે પર્યાય ઉપરનું વજન ઉઠાવી લીધું છે. અનાદિથી જીવનું વજન પર્યાય ઉપર છે. જીવનું વજન એટલું બધું પર્યાય ઉપર છે કે બાજુમાં રહેલા દ્રવ સ્વભાવને એ જોતો નથી, બાદ રાખી દે છે. પર્યાય જીવડોને જેટલો જ હું એમ સ્વીકારે છે, બધા ત્યાં કામ કરવા લાગે છે, એથી વધારે એનો સ્વીકાર નથી સ્વસ્વરૂપે. તો એને એમ કહે છે કે એટલું બધું તે પૂરેપૂરું વજન પર્યાય ઉપર આપ્યું છે. બિલકુલ વજન ઉઠાવી લે પર્યાય ઉપર, પૂરેપૂરું વજન દ્રવ સ્વભાવ ઉપર આવવું જોઈએ. પર્યાય ઉપર જરાય વજન રહેવું જોઈએ નહીં. પર્યાયમાં પર્યાયની અપેક્ષા અને દ્રવ્યની ઉપેક્ષા, તે પર્યાય અસમ્યક છે, ઉલટી છે, વિપરીત છે. પર્યાય મૂંઢપણું છે. એક તર્ક થાય છે કે પણ પ્રયોજન તો પર્યાયમાં છે, મિથ્યાત્વ કાઢવીને સંયુક્ત ઉત્પન્ન કરવું, અવગુણ ટાળીને ગુણ ઉત્પન્ન કરવા, કેવળ જ્ઞાન કરવાનું ને હા કરવાનું. તો વજન રાખીને ન થાય તો કરવાનું ક્યાંથી આવ્યું? વજન નહીં રાખતા થાય છે, આવી જ કોઈ વસ્તુ સ્થિતિ છે. આ વસ્તુ સ્થિતિ છે કે તારું વજન સ્વદ્રવ્ય ઉપર જતા પર્યાય શુદ્ધ થાય છે, સમ્યક્ત્વથી માંડીને કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા પર્યંતની દશા, બધી દશાઓ, ઉત્તરોત્તર શુદ્ધતાની દશાઓ, એ શુદ્ધ દ્રવ્ય ઉપર વજન જતા જાય છે, પર્યાય ઉપર વજન જતા થતી નથી. વ્યવહારમાં શું કહેવાય છે કે એક માણસ બીજા માણસને જમવાનું કહે, પછી એને એમ કહે કે જો મેં તમને જમાડ્યા તો ખરા ને, પેલો માણસ કહે કે ભાઈ આના કરતા ન જમાડ્યા હોત તો તમે આવું સંભળાવ્યું મને જમાડીને કે મેં તમને જમાડ્યા, એના કરતા તો તમે મને ન જમાડ્યા હોત તો મને પહેલેથી ખબર હોત તો હું જમવા આવત નહીં. શું કે ત્યારે પેલો માણસ એક દલીલ કરે કે તો મારી વાત કંઈ ખોટી છે ભાઈ સાહેબ, મેં તમને જમાડ્યા અને મેં તમને કહ્યું કે મેં તમને જમાડ્યા, આમાં મેં ખોટું શું કર્યું છે? કે એણે જે કર્યું તે કહ્યું છતાં એણે ખોટું કર્યું છે, એ અનુચિત વ્યવહાર છે. બરાબર છે, સત્ય હોવા છતાં અનુચિત વ્યવહાર છે. તો એ વાત તો સત્ય છે કે અસત્ય છે? વાત સત્ય છે, છતાં વ્યવહાર અનુચિત છે. એમ પર્યાય શુદ્ધ કરવી છે, પર્યાય શુદ્ધ કરવી છે, પર્યાય શુદ્ધ કરવી છે. એમ પર્યાય ઉપરનું વજન એ પર્યાયને શુદ્ધ કરવા માટેનો અનુચિત વ્યવહાર છે, અનુચિત કાર્ય પદ્ધતિ છે. એવી રીતે પર્યાય શુદ્ધ થતી નથી. ભલે પર્યાયને શુદ્ધ કરવી છે તો પણ આમ છે. એટલે કોઈ ઉચ્ચ કોટીનો વ્યવહાર પાળનાર, વ્યવહારે પ્રવર્તનાર, ઉચ્ચ કક્ષાના વ્યવહારે પ્રવર્તનાર કદી પણ તે વ્યવહારને મુખ્ય કરે એવું બનતું નથી, અને કરે તો એની કોટી છે એ ઉચ્ચ નથી થતી, નીચ રહી જાય છે. જેમ જમાડીને કહેવું કે મેં જમાડ્યો, એના જેમ મેં દાન દીધું, દાન દેવાનો વ્યવહાર સારો છે, પણ મેં દાન દીધું થઈ ગયું, પતી ગઈ વાત, એ વ્યવહાર નીચ કોટીનો થઈ ગયો છે. ઉચ્ચ કોટીનો વ્યવહાર ત્યારે રહે છે કે જ્યારે એની ગણના કરવામાં ન આવે ત્યારે. જો ગણના કરે તો જમાડીને કહેવા બરાબર, સંભળાવવા બરાબર છે, આના જેવી વાત છે. એટલે તમામ મોક્ષ માર્ગી જીવોનો વ્યવહાર સદાય એવો રહ્યો કે ઉચ્ચ કોટીનો વ્યવહાર છે અને છતાં એને સદાય ગૌણ જ રહ્યો, અને ત્યારે જ એની ઉચ્ચ કોટી બરાબર સાબિત થાય છે. એનો વ્યવહાર પરમાર્થ હેતુભૂત વ્યવહાર ગણવામાં આવે છે, નહીંતર એ વ્યવહાર પરમાર્થ હેતુભૂત વ્યવહાર ગણવામાં આવતો નથી. દાન દેનારો હું, શેનું દાન દેનારો? પરદ્રવ્ય નું. તું જળ છો, તું તો ચેતન છો, પરદ્રવ્ય નું દાન કેવી રીતે? તને ભાવ આવ્યો તો ભાવ આવ્યો, એવો શુભ ભાવ આવ્યો, એવું તારું સ્વરૂપ છે કે સિદ્ધ દશાનું તારું સ્વરૂપ છે? સિદ્ધ સ્વરૂપ તારું છે, સિદ્ધ સમાન તારું સ્વરૂપ છે. ખરેખર તો મારા સમાન સિદ્ધ છે એમ કેમ છે? સિદ્ધ સમાન હું છું એમ નહીં, પણ હું છું એવા બધા સિદ્ધ છે. મારા ઉપર વજન છે, બીજા સિદ્ધ ઉપર વજન નથી. ઉપાદાન થી ઉપાદાન, નિમિત્ત થી મેળવવું નથી, પણ ઉપાદાન થી મેળવવું. આવી આવી વાતો આત્માની મહિમાની સત્પુરુષોએ કરી છે. કેવી કેવી એની મહિમા ગાય છે કે તું સિદ્ધ સમાન નહીં, તારા જેવા બધા સિદ્ધ છે ને. ઠીક, અહીંથી વાત પાડે ઉપડાવી છે. તું આનંદમાં આવ, કોઈ પણ રીતે તું તારા આત્માનંદમાં, સ્વરૂપના આનંદમાં આવ. આ હું ફલાણા વાળોને, કુટુંબ વાળોને, પૈસા વાળોને, ધન વાળોને, આબરૂ વાળોને, આ બધી નીચતામાં, ઉચ્ચ નીચ પદમાં ઉચ્ચ પદ માનવાનું છોડી દે. તો હું રાજા ને હું વડો પ્રધાન ને હું મારું ફલાણું પદ, આ હું ફલાણો પદાધિકારી, આટલો અધિકાર મારો આ પદ ને, એ બધા નીચ પદમાં ઉચ્ચ પદમાનમાં ની વાત છે. અનુભવ પ્રકાશમાં તો એવું દ્રષ્ટાંત આપ્યું કે કોઈ રાજા દારૂ પીને લથડિયું ખાઈને રસ્તામાં એઠવાડના કે ગંદકીના ખાબોચિયામાં પડી જાય ત્યારે એને સારું લાગે છે. કેમ કે ઉનાળામાં દારૂ પીધો હોય તો ઉનાળાની ગરમી હોય, એમાં ગરમ પીણું છે દારૂ, એટલે શરીરમાં ગરમી વ્યાપી ગઈ હોય, પછી એમાં પડે ગંધા ગંદકીના ખાબોચિયામાં પણ ત્યાં ઠંડક તો છે, એને એમ લાગે કે અહીંયા સારું છે. લ્યો પોતાનું ભાન ભૂલીને એને એમ લાગે છે કે અહીંયા હવે રાજા જેવો રાજા થઈને ગંદકીના મળમૂત્રના ખાબોચિયામાં પડીને સારાપણું માને એવું આ જીવનું સંસારમાં છે કે હું ફલાણા વાળો. ભાઈ તારા જેવા બધા સિદ્ધ છે, સિદ્ધ સમાન છો એવું તને ક્યાં કહીએ, તારા જેવા બધા સિદ્ધ પરમાત્મા છે એવો તું એક પરમાત્મા તત્વ છો. આ નીચ પદમાં ઉચ્ચ પદ માનીને ક્યાં રાજી થશો તું, એ રાજી પોતું છોડી દે. આખો પર્યાય ઉપરથી વજન ઉઠાવી લેવાની વાત છે, અને એ વજન સહજ ઉઠી જાય એવું નિજ પરમાત્મા સ્વરૂપ એવું માન છે કે એ જો દ્રષ્ટિમાં આવે તો એની બધી પર્યાયો ઉપરથી એનું વજન ઉઠી જ જાય, ઉઠાડવું પડે નહીં પણ ઉઠી જાય એવો એ માન છે. ઉઠાડવા માટે આમ યુક્તિ કરવી એવું વાત નથી, જે મનની મતમાં યુક્તિ કરવામાં આવે છે કે અભિમાનને માન ન ચડી જાય તો ગમે એ કાર્ય કરવું તો ભગવાનને અર્પણ કરવું, એટલે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ એમ બોલી નાખે એવો વિચાર કરે. શું કે તમે બહુ સાંભ, ભાઈ અમે તો પ્રભુને ચરણે બધું ધરી દીધું છે, અમે કાંઈ કરતા નથી, એ બધું કરાવે છે. શું ભગવાન બધું અમારો, ભગવાન બધું કરાવે છે અમારી પાસે, અમે કાંઈ કરતા નથી, એટલે એમ કરીને માન ન થાય એના માટે યુક્તિ કરે છે. તો એવું માન છોડવાની યુક્તિ કરે તો માન કાયમને માટે છૂટતું નથી, કેમ કે એક એક કલ્પના બનાવી છે એ કલ્પનામાં ક્યાં સુધી ટકી શકે, શક્તિ મળતી નથી ટકવાની. કલ્પનાના આધારે, અવાસ્તવિકતાના આધારે કોઈ શક્તિ નથી મળતી, વાસ્તવિક વસ્તુના સ્વરૂપના આધારે શક્તિ મળે. તો અહીંયા કોઈ એવી યુક્તિ નથી લડાવી કે પર્યાય ઉપરથી વજન ઉઠાવવા માટે આમ કરવું, વસ્તુ જ એવી વજનદાર છે, વસ્તુ એવી વજનદાર છે. ફુગાનીજી કહે છે એક પલ્લામાં મારો આત્મા, રાજવાના એક પલ્લામાં મારો આત્મા અને એક પલ્લામાં સામેના બીજા પલ્લામાં ત્રણ કાળ ત્રણ લોક મારું પલ્લું બેસી જાય છે, અને સામેનું પલ્લું તો ઉલ્લી જાય છે, ઉલાળી મૂક્યું એને. હવે ત્રણ કાળ ત્રણ લોકમાં, ત્રણ લોકમાં અનંતા સિદ્ધો આવ્યા કે ન આવ્યા, વિદ્યમાન તીર્થંકરો આવ્યા, અનંતા સિદ્ધો આવ્યા, એના ઉપદેશક ગુરુ આવ્યા, બધા આવ્યા કે ન આવ્યા. ભક્તિ કરે ત્યારે એમ કરે કે જે ગુરુથી મને બોધ મળ્યો અનંત તીર્થંકરોથી મારા માટે અધિક છે, હું તો એમનો ચરણરજ છું, હું તો એમનો દાસાનો દાસ છું, હું તો પામર છું એમ કે શ્રીમદજી વાત કરીને, હે કુંદકુંદાદિ આચાર્યો આપના વચનો આ પામરને પોતાને પામર ગણે છે, સ્વરૂપાનુસંધાન થવા માટે નિમિત્તભૂત થયા તે અર્થે હું આપને નમસ્કાર કરું છું, વંદન કરું છું. એ પર્યાયને લક્ષ્યમાં રાખીને વાત કરે છે, પણ દ્રવ્યની દ્રષ્ટિ છોડીને નહીં, દ્રવ્ય દ્રષ્ટિ છોડીને એ વાત નથી. સ્વરૂપ અનુસંધાન દ્રષ્ટિમાં થઈ ગયું એ બહુ મોટી વાત થઈ ગઈ, પછી રાગની અંદર આવો વિકલ્પ આવે છે, અને છતાં એમાં કાંઈ વિરોધ થતો નથી કે વિરોધ હોતો નથી એમ છે.
સમય સાથે નાયક જેતો છે
કયા શાસ્ત્ર ઉપર પ્રવચન ચાલતું હશે તો શું ખબર પડે, પણ છઠ્ઠી ગાથામાં તો આવી જ ગયું. કોઈ કોઈ પર્યાય આત્મા જ્ઞાયકપણે છે અને પ્રમત અપ્રમટપણે નથી, એમાં તો આચાર્યજીએ પોતાએ એવી રીતે જ ભાષા લીધી છે કે હું જ્ઞાયકપણે છું ને હું પ્રમત અપ્રમતપણે નથી. પ્રમત અને અપ્રમત ચાલતી દશા છે, આચાર્ય મહારાજની પોતાની દશા છે. છઠ્ઠા સાતમા ગુણ સ્થાન તો એ મારું ખરું સ્વરૂપ નથી, હું જ્ઞાયક છું. જે ચોથા ગુણ સ્થાને હતું એ જ છઠ્ઠા ગુણ સ્થાને રાખ્યું, એ ઠેઠ સુધી રાખવાની વાત છે. સિદ્ધ દશામાં પણ હું જ્ઞાયક છું, પર્યાય વેશ મને ખરેખર નથી. આ સિદ્ધાંત ફરતો નથી, ક્યાંય બદલાતો નથી. અજબ ગજબની વાતો બહાર પડેલી છે. આત્મા સિદ્ધ છે એ વાતને પણ અહીંયા વજન દેતા નથી. બીજી તો વાત ક્યાં રાખવી છે? હા તો કે અમે ક્યાં હજી કે વિતરાગ થઈ ગયા છીએ, રાગ તો અમારે હોય જ ને. ભાઈ શું કરે છે, રાગ અમારે હોય જ ને એ વાત વજન દેવા જેવી. રાગ હોય તો એ દોષ છે અને એ દોષ પણ પર્યાયમાં રાખવા જેવો નથી. કેમ કે હું મૂળ સ્વરૂપે નિર્દોષ તત્વ છું. પરિપૂર્ણ નિર્દોષ તત્વને અવસ્થામાં દોષ કેમ પોસાય એનો તો એકાંતે નિષેધ કરવા યોગ્ય જ છે. કોઈ પર્યાય અપેક્ષા નથી. આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની છે કે સિદ્ધ છે એવી એક પણ પર્યાય અપેક્ષા, આવી કોઈ પણ પર્યાય અપેક્ષા, એક પણ એટલે એવી કોઈ પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. અને જેને આવા જ્ઞાયક પદાર્થની દ્રષ્ટિ થઈ તે દ્રષ્ટિવાનને પણ નથી દ્રષ્ટિમાં. બે વાત લેવી કે પદાર્થ આવો છે સર્વોત્કૃષ્ટ મહાન, એટલે એને તો અનુત્કૃષ્ટ તત્વની કે ભાવની અપેક્ષા ન હોય તે સમજી શકાય એવી વાત છે. પણ એવા દ્રષ્ટિમાનને પણ પછી અપેક્ષા નથી. આવી દ્રષ્ટિ પાવરફુલ હોય છે. ચોથે ગુણ સ્થાને આટલો પાવર ફાટે છે. બધાને ભગવાન જોવે છે પણ પોતાને સૌથી મોટો ભગવાન જોવે છે. હિંમતજીના વચનો છે, નિશ્ચયના વચનો. આટલા તો આવા જોરદાર તો બહુ ઓછા એમના લખાણમાં પ્રસિદ્ધ છે, પણ છતાં એમ લખતા કે અમે પરમાત્મા થયા છીએ. હવે એ બીજા પરમાત્માને ઉદ્દેશીને કહે છે કે હે પરમાત્મા, તું અમને શું દેવાનો હતો? કોઈ લોકો એમ કહે છે કે પરમાત્મા તો મોક્ષ આપે છે, પરમાત્મા મોક્ષ આપે છે, પણ અમારે તારો મોક્ષે જોતો નથી. તારે મોક્ષ આપવો હશે પણ હવે અમારે કઈ અપેક્ષા નથી, જોતો નથી એટલે અમારે કઈ અપેક્ષા નથી. અમે તો લેવા દેવાની કડાકૂટ માંથી છૂટા થઈ ગયા છીએ. હવે કઈ અમારે લેવું પડે દેવું પડે આ વાત અમારે રહી નથી. દ્રવદ્રષ્ટિથી વાત કરું, દ્રવદ્રષ્ટિ એમ કેવું છે કે આ આત્માને મોક્ષ કરવો એ આત્માની અંદરમાં, દ્રવદ્રષ્ટિના વિષયમાં એ વાત જ નથી ને. મોક્ષ કરવો એ વાત નથી, બીજી વાત ક્યાં રહી? એવી એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. અને એવી એક પણ પર્યાય અપેક્ષા એ જ્ઞાયક પદાર્થની દ્રષ્ટિમાં નથી, દ્રષ્ટિને નથી, દ્રષ્ટિવાનને પણ નથી. આમ લેવું છે. સમયસારમાં એ વિશિષ્ટ પદ્ધતિ છે કે આ જ્ઞાયક પદાર્થ આવો ઓળખાયો છે આચાર્ય મહારાજે, એની દૃષ્ટિ કેવી હોય એ ઓળખાયો છે ને એ દ્રષ્ટિવાનને પણ ઓળખાયો છે, આવો એનો દ્રષ્ટિવાન છે. આ ત્રણ વાત દ્રષ્ટિના પાસાથી સ્પષ્ટ કરે છે, ખોલી નાખે છે, એના ઉપર પ્રકાશ પાડ્યો છે. જો આ દ્રષ્ટિનો વિષય, જો એની આ દ્રષ્ટિ અને જો આવા દ્રષ્ટિવાન આવા હોય છે એને જૈન શાસનમાં સમ્યક દ્રષ્ટિ કહે છે. એનું મહત્વ ઘણું લીધું છે, એટલા માટે એ કોઈ ગજબનો વિષય. શરૂઆતથી જ એ કોઈ ગજબનો વિષય શરૂ થાય છે અંદરમાં, આખી દુનિયા ઉલટફેર થઈ જાય છે એની, દુનિયા બદલાઈ જાય છે. સમ્યક દર્શન થયું કે એની દુનિયા બદલાઈ ગઈ, ખલાસ, આખી દુનિયા ફરી ગઈ, બીજા લોકમાં ચાલ્યો ગયો. દ્રષ્ટિવાન નહીં નથી એ વાત. ત્યારે તો પોતે એમ કહે છે કે અમે હવે લેવા દેવાની કડાકૂટમાંથી છૂટા થયા છીએ, મોક્ષ લેવો સંસાર દેવો આ વાત હવે અમારે શું છે, પૂરેપૂરું સ્વદ્રેવ અમને અમારા દૃષ્ટિના કબજામાં મળી આવી ગયું છે, હવે કાંઈ અમારે કોઈ અપેક્ષા બાકી રહેતી નથી. એ તો આખું ભવન ફરી ગયું એનું, દુનિયા બદલાઈ ગઈ એમ કહો, એનું ભવન ફરી ગયું એમ. એવા ગાંડો માણસ થાય ત્યારે નથી કહેતા ભવન ફરી ગયું છે, એમ દુનિયાની દ્રષ્ટિમાં એકવાર પાગલ લાગે એવી વાત છે. ત્યાં તો એ ઘણા વચનો બોલ્યા છે, લખ્યા છે એમણે, અંગત લખ્યા છે ડાયરીમાં, તો એટલું બધું લખ્યું છે કે અમે આ કાળના બીજા શ્રીરામ છીએ, પુરુષોત્તમ પુરુષ છેલ્લા રામાય પુરાણની અંદર પુરુષોત્તમ પુરુષ રામચંદ્રજી થયા, ભલે તીર્થંકર નહોતા પણ બળભદ્ર હતા, પણ ચરમ શરીરી હતા, મોક્ષે છે ત્યારે તો ત્યાં સિદ્ધાલયમાં બિરાજે છે એમનો આત્મા. અત્યારે પંથ ચાલે છે એમની પાછળ, મોટો પંથ ચાલે છે, એ કલ્પનાની વાત અહીંયા નથી. લૌકિકની અંદર એમને એમનું જે જીવન છે બહુ આદર્શવાળું રહ્યું, એટલે લોકની અંદર એમને પુરુષોત્તમ પુરુષ થયા. અમે બીજા શ્રીરામ છીએ, ઠીક, જેને લોકોએ વખાણી માર્યા તો કે અમે એવા છીએ, અને હે ભટક ભૂલા પડેલા જીવો, તમે ભૂતકાળના મહાવીરને ક્યાં શોધો છો, આ વર્તમાનના મહાવીરને છોડીને ભૂતકાળના મહાવીરને ક્યાં શોધો છો, એને એ શોધવા માટે ક્યાં ભટકો છો તમે, ક્યાં ક્યાં ભટકો છો, આ રહ્યો બીજો મહાવીર, ઠીક, આ કાળના અમે મહાવીર છીએ, એ તો દૃષ્ટિનો પાવર છે, આ બધો દૃષ્ટિનો પાવર છે. લોકોને એમ લાગે કે કાંઈક પાગલ થઈ ગયા લાગે છે, પણ એ ભવન ફરી જાય છે. આખો ખજાનો મળતા જેમ લોટરી લાગતા ઘણાનું છટકી જાય છે ને, એમાં લોટરી જ લાગી છે, એટલો ખજાનો છે અંદર, ગુણનો ખજાનો, દૈવી ગુણોનો ખજાનો એવો છે કે એકવાર દ્રષ્ટિને એનો પત્તો લાગે તો એનું ભવન ફરી જાય છે. એ ત્રણ લોકનો નાથ થઈને બેસી જાય છે. બહારમાં દરિદ્રી હોય, લોકો એને કાંઈ સ્વીકારતા ન હોય, લોકો ફોકો સ્વીકારે એનું એને કાંઈ જ નહીં દરકાર છે, એની વર્તમાન અવસ્થાની દરકાર છૂટી છે, લોકોની દરકારનો ક્યાં પ્રશ્ન છે. લોકોની દરકાર કરે એ તો બધા રાકા છે, એ લોકોની દરકાર કરે છે એ તો ભિખારા છે. એવી દ્રવ દ્રષ્ટિની વાતો છે કે આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની છે કે સિદ્ધ છે, એવી એક પણ પર્યાય અપેક્ષા આ તો વર્ષો પહેલા બોલ્યા છે. કેટલા વર્ષો પહેલાનું છે, ટાઈમ તો નાખ્યો નથી, જેથી વાંચન આપતા તે દી ઘણા વખતે તો શ્વાસ કેવું છે કે વાંચન જ નથી, વર્ષોથી આપતા તે દી આ બધું બોલાયેલું છે. એક પણ પર્યાય અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે, એટલે હું તો બસ હું જ છું, જ્ઞાયક એટલે કોકની વાત નથી, હું જ્ઞાયક છું, બસ હું જ્ઞાયક જ છું, આની અંદર કાંઈ પછી કોઈ અપેક્ષાની વાત રહેતી નથી. એટલું પોતાનું સ્વરૂપ જેટલું માન છે એટલું શ્રદ્ધાનમાં આવી જાય છે, એટલું જ્ઞાનમાં આવી જાય છે. જ્ઞાનની અવસ્થા અલ્પ છે, શ્રદ્ધાની અવસ્થા અલ્પ નથી, પણ જ્ઞાનની અવસ્થા તો અહીંયા અલ્પજ્ઞત્વ છે, મતિશ્રુત અલ્પ છે. તો પણ એ મતિશ્રુતમાં પૂરેપૂરું સ્વરૂપને ઝીલવાનું સામર્થ્ય છે, સ્વરૂપને માપવાનું સામર્થ્ય છે, સ્વરૂપને ધારણ કરવાનું પણ સામર્થ્ય છે. જ્ઞાન ઘણા કામ કરે છે, જેવું છે એવું જાણીને એનું માપ કાઢે છે. તો એમ કહે છે કે અતુલ પદાર્થ છે, અને આ પદાર્થને ક્યાંય તોડી શકાય એવું નથી. જગતનું તોડવા જતાં આખા જગતનું ત્રણકાળ ત્રણ લોકનું પલ્લું ઉલ્લી જાય છે. એટલે આની સામે કોઈ કાટલું બેસતો નથી. એ પરમાગમનો અતુલ અર્થ પણ એ જ છે કે તારું સ્વરૂપ આવું છે. અતુલ સ્વરૂપને જ્ઞાનમાં અર્થમાં એટલે જ્ઞાનમાં લઈએ ત્યારે એણે પરમાગમના અતુલ અર્થને જાણ્યો, અને પરમાગમના અતુલ અર્થને જાણવાવાળી જે સુંદર બુદ્ધિ, એ બુદ્ધિ જોઈને મુનિરાજ નિયમસારમાં કહે છે કે અમે એને નમસ્કાર કરીએ છીએ, વંદામહે તમ વયમ. આટલું આટલું તો મુનિરાજ થઈને કહે છે, કેમ કે એણે પોતાના પરમ પદને જ્ઞાનમાં ઝીલી લીધો, માપી લીધો, ઝીલી લીધો અને ધારણ કરીને ચાલે છે. એને એ સમ્યક દ્રષ્ટિની પર્યાયનો મહિમા કરવામાં આવે છે, એમાં ખરેખર દ્રષ્ટિને દ્રષ્ટિના વિષયનો મહિમા છે. દ્રષ્ટિના વિષયનો મહિમા છૂટીને પર્યાયનો મહિમા થાય છે, એવી કોઈ અધ્યાત્મ પર્યાયનો મહિમા એ રીતે નથી કરવામાં આવતો કે જેમાં દ્રષ્ટિના વિષયનો મહિમા ઘટે અને માત્ર પર્યાયનો જ મહિમા રહે, એવું તો કદી કરવામાં આવતું. ઉલટાનો દ્રવ્યનો મહિમા કરવા અર્થે તે દ્રવ્યનું સેવન કરવા વાળી અધ્યાત્મ પર્યાયનો મહિમા કરવામાં આવે છે. અધ્યાત્મ પર્યાય તો એ દ્રવ્યનું સેવા કરવા વાળી છે, એની મહિમા એનો અર્થ કે એના સ્વામીની મહિમા કરવાનો તો ઘણું બાકી રહી જાય છે, અથવા એના અનુપાતમાં સ્વદ્રવ્યનો મહિમા છે એમ સમજી લેવું જોઈએ. એ વાણીથી પર વિષય હોવાથી એટલું કહીને રહી જવું પડે છે કે બસ જ્ઞાયક તો જ્ઞાયક જ છે, હું તો હું છું, બસ હું છું, ત્યાં બીજું કાંઈ વિશેષ ગણવાની વાત રહેતી નથી. આવું શુદ્ધ અસ્તિત્વ છે એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. દ્રવ્ય દ્રષ્ટિનો વિષય શુદ્ધ જીવાસ્તિ કાય, જીવ એની અસ્થિ કાય નામેનું ક્ષેત્ર, જ્યાં એની જે કાયમાં જે ક્ષેત્રમાં એની સત્તા શાશ્વતપણે બિરાજમાન રહે છે એ શુદ્ધ જીવાસ્તિ કાય, એ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે.
જય પરમ કૃપાળુ શ્રી કાનુ ગુરુદેવ, જય પિતરા કી નિરંતર જનહારણ, જય હો.